अनुपम नीहे अमृत धारा। तारीख 28 एप्रिल 2018 ना रोज खारगर नवी मुंबई खाते योजित श्री योगी गीता पारायण मा सद्गुरु संत परम पूज्य अश्विन दादाए वहावेल आशीर्वादनी परावाणी तेमा समझावेला मर्म अने ते द्वारा लाक्षणिक शैलीमा करेल भक्ति मार्गनी अद्भुत वातो आ विभागमा समावी छे।
भक्तोनी पोतपोतानी कक्षा होय छे અને કક્ષા પ્રમાણે સદગુરુનો દર્શન સ્પર્શન પ્રસાદી અને વાતુના માધ્યમથી એનું સુખ ભોગવે છે, એને વાગોળે છે, એની સ્મૃતિ કરે છે અને એના આનંદમાં પોતાનું જીવન વ્યતીત કરે છે, એ ભક્તોને પણ ધન્ય છે। અને એમાંથી જે ભાવ ઉઠે છે તે ભાવ છે કીર્તન ભક્તિનો ભાવ। અંદરથી એક શબ્દો સ્ફુરે છે, કારણ કે પેલું સુખ લીધું છે ને, દર્શન સ્પર્શન પ્રસાદી ને વાતોનું એને વાગોળી છે, એટલે એને એમ થાય કે હવે આને બીજાને કેવી રીતે વર્ણવું, બીજાને હું કેવી રીતે કહું, કયા શબ્દોમાં કહું। અને શબ્દો જ્યારે પ્રગટે છે ત્યારે ભજન બને છે, ભગવાનની ભક્તિનો ભાવ જ્યારે ઉમટે છે ત્યારે એને ભજન કહીએ છીએ, જેને આપણે કીર્તન કહીએ છીએ। કીર્તન ભક્તિ, ભગવાનની કીર્તિ, ભગવાનનો ભાવ, ભગવાનનો વાહ વાહ, હો ધન્ય ધન્ય, હું ધન્ય થયો, તે ભાવ પણ બતાડવામાં આવે છે। એમને કેવા કેવા વસ્ત્ર અલંકાર ધારણ કર્યા છે એના વર્ણન કરતા પણ કીર્તનો છે। એને જોઈને ભક્તોને કેવો ભાવ થાય છે એના પણ કીર્તનો બન્યા છે, મને કેવો ભાવ થાય છે એના પણ કીર્તનો બન્યા છે, હું શું માગું છું, શું એમની આગળ યાચું છું એના પણ કીર્તનો બન્યા છે। અસંખ્ય ભાવ, જેવો ભક્ત અને જેવો એનો ભાવ ભગવાનને વિશે, શ્રી ઠાકોરજીને વિશે, એના માટેની જે કંઈ પણ એની પાસે સામગ્રી હોય તે અર્પણ કરવાનો પણ જે ભાવ થાય, એ બધું જ કીર્તન ભક્તિના માધ્યમ દ્વારા ભક્તિ માર્ગમાં પ્રગટ થાય છે। ભક્તિ છે કીર્તનમ, કલો કીર્તનમ, એવું યોગી બાપાએ પણ કહ્યું છે કે મને કીર્તન ભક્તિ બહુ ગમે। આમાં યોગી બાપાની હૃદયની વાતો આવશે ત્યારે એમાં એક સૂત્ર આવશે કે મને કીર્તન ભક્તિ બહુ ગમે, અને કોઈ કીર્તન ગાય તો હું બહુ રાજી થઉં। રાજી થવા જેવી બાબત છે, બધા માણસો પોતાની વાતો કરે પણ કોઈ ભગવાનની વાત કરતું નથી, અને જો કોઈ ભગવાનની વાત કરે તો હું બહુ રાજી થઉં। અને નરસિંહ મહેતાએ તો એને ત્યાં સુધી વર્ણન કર્યું કે જો કોઈ વૈષ્ણવ, ભગવાન એમ કહે છે કે જો કોઈ વૈષ્ણવ બેઠો બેઠો ગાતો હોય, ગાતો હોય એટલે કીર્તન કરતો હોય, તો ભગવાન કહે છે કે એને હું સાંભળવા માટે ઊભો થઈ જાઉં, અને જો ભગત ઊભો થઈને ગાવા માંડે તો હું નાચવા જ માંડું। આ ભક્તિનો ભાવ નરસિંહ મહેતાએ 500 વર્ષ પહેલાં પોતાનો ભાવ પ્રગટ કર્યો છે। પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, રાત દિવસ રુદિએ રાખું રે, એવા જ વૈષ્ણવ છે એ મને મારા પ્રાણ થકી પણ અધિક વાલા છે, અને એમનું સ્થાન મારા હૃદયમાં રાત દિવસ છે। ખરેખર તો આપણે માગવાનું હોય કે તમારું સ્થાન અમારા હૃદયમાં રાત દિવસ રહે, એવું અમારું જીવનચર્યા બને, સવારથી સાંજ સુધી ખાતા પીતા, હરતા ફરતા, પહેરતા ઓઢતા, બોલતા ચાલતા, સતત ભગવત સ્મૃતિ, ભગવત સ્મરણ થતું રહે, એ ભગવાનને સતત હૃદયમાં ધારણ કર્યા યોગી બાપા એમ કહે છે કે આ કલમો જે લખી છે તો તેમનું યથાર્થ પાલન કરવું તો જ સ્વામી શ્રીજી તથા સ્વામી શાસ્ત્રીજી મહારાજ ઘણા જ રાજી થશે। તમને સ્વામી પોતાની સમીપે બેસાડશે. પૂજ્ય સ્વામી શાસ્ત્રીજી મહારાજના વચન જીવમાં ધારવા. હવે થોડીક પેલી ભાષામાં વાત કરીએ તો વચન એમના છે અને એમના ગુરુના નામે ચડાવી દે છે. પત્ર પ્રસાદી જે છે, વાણી જે છે, એમને લખી છે. ગુણાતીત સંતનું લક્ષણ છે હુંપણાનો ભાવ જ નથી. પોતાના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સાથે એકરૂપ થઈ ગયા છે. જ્યારે મેં આ લખ્યું હશે ત્યારે પણ શાસ્ત્રીજી મહારાજે મારી પાસે લખાવડાવ્યું હશે, એટલે આ મારું લખેલું નથી, મારા ગુરુનું લખેલું છે. આપણે જે દાસ થવાનું જે અત્યારે શિક્ષણ લઈ રહ્યા છે, કેટલી ઊંચી દાસ ભક્તિ અહીંયા ગુરુદેવ યોગીજી મહારાજે પ્રગટ કરી છે. એવું નહીં કે પોતાનું નામ ના દેવાય એટલે શાસ્ત્રીજી મહારાજનું નામ દીધું, પણ એમણે શું લખ્યું? પૂજ્ય સ્વામી શાસ્ત્રીજી મહારાજના વચન જીવમાં ધારવા. આ કલમો જે લખી છે અને પછી નીચે લખ્યું કે સ્વામી શાસ્ત્રીજી મહારાજના વચન જીવમાં ધારવા તો જ અખંડ શાંતિ અને સુખ રહેશે. એક એક શબ્દ વજન કરી કરીને તોડી તોડીને જાણે કે યોગી બાપાએ લખ્યો હોય. ટૂંકા ટચ આશીર્વાદ છે, પણ હું પણ જેમ જેમ વાંચતો જઉં છું તેમ તેમ એના ભાવ પ્રગટ થતા જાય છે. પૂજ્ય સ્વામી શાસ્ત્રીજી મહારાજના વચન જીવમાં ધારવા તો જ અખંડ શાંતિ અને સુખ રહેશે. અખંડ, ખંડિત ન થાય. આપણી સ્થિતિ એવી છે, ઘડીકમાં રાજી ને ઘડીકમાં વિક્ષેપ. અખંડ અલમસ્તાય, આનંદ, એક એવી ઊંચી ભૂમિકા છે કે એમાં આપણે કદાચ ન જીવી શકીએ અને નથી જીવી શકાતું. કારણ કે જીવન વ્યવહારની એટલી બધી વાસ્તવિકતાઓ આપણી નજર સમક્ષ પડી છે કે આનંદ રાખવો હોય તોય નથી રહી શકતો. ત્યારે એ રાખવા માટેનો સહેલો ઉપાય જે અખંડ આનંદમાં રહે છે અને રહેવા ટેવાઈ ગયા છે અને જે સ્થિતિ એમને માટે સહજ થઈ ગઈ છે એની જોડે જોડાઈ જાઓ તો તમે પણ અખંડ આનંદમાં રહેતા થઈ જશો. બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ પાસેથી એક શબ્દ સાંભળેલો, પરમેનન્ટ કન્ડક્ટિવિટી. અને પછી એ દાખલો આપતા, એક મોટું મેગ્નેટ હોય અને મેગ્નેટમાં જે પાવર હોય અને એ પાવર સાથે એક નાની સરખી ટાંકણી પણ જો થોડા કલાકો થોડા દિવસો સતત ચોટેલી વળગેલી, અને મેગ્નેટનો તો ગુણ છે, સ્વભાવ છે કે ખેંચી રાખે, પછી એમાંથી છૂટી પડે તો ટાંકણી પણ મારી બેટી એટલી બધી જોરદાર થઈ ગઈ હોય કે બીજી ટાંકણીને આમ અધ્ધર કરે, અડે. તો કર્યો છે તમે પ્રયોગ? અમે કર્યો છે હાઈસ્કૂલમાં શીખવાડતા, કર્યો છે ને એવો પ્રયોગ? હા. તો આપણે એ વાતને અહીંયા સમજીએ, ચાર્જ થઈ જાય, મેગ્નેટાઇઝ થઈ જાય, એનામાં પણ આકર્ષણ શક્તિ આવી જાય. કારણ કે ભેગી રહી ને, એમ અમે બધા ભેગા રહીએ ને સાહેબ દાદાની, એટલે ટાંકણીઓ તો ઊંચી કરી દઈએ અમે. દાદુ કાકા જ્યારે આ પરમેનન્ટ કન્ડક્ટિવિટી બોલતા ત્યારે મુંબઈને કાકાજી ઇંગ્લેન્ડ જઈને ભણીને આવેલા ને અંગ્રેજી શબ્દ પ્રયોગો કરે, એટલે એમ થાય કે સારું આ શું પરમેનન્ટ કન્ડક્ટિવિટી. પણ અખંડ આનંદની સહજ અવસ્થામાં જે રહેતા હોય એની સાથે તમે પણ સતત જોડાયેલા રહો તો એ આનંદની અનુભૂતિનો સ્પર્શ આપણને પણ અનુભવાય. એનાથી વિખૂટા પડીએ, એનાથી નોખા પડીએ, એટલે પાવર હોય ત્યાં સુધી ટાંકણી ઊંચકાય, પછી પોતે ના ઊભા થવાય ને બીજાને પણ ઊભા ના કરાય એટલા બધા મોડા પડી જવાય. અને એવા પાવરમાં રહેવા માટેનો બહુ સુંદર સાધન છે મહાત્મા. મહાત્મા પ્રભુનું મહાત્મા, પ્રભુને ધારીને રહ્યા છે એવા મારા ગુરુનું મહાત્મા, એના દીક્ષિત જે સંતો છે તે સંતોનું મહાત્મા, અને એના આશ્રિત જે ભક્તો છે તે ભક્તોનું મહાત્મા. યોગી બાપાની ઊંચી કક્ષા તો આછો પાતળો પણ સંબંધવાળો હોય એના મહાત્મા સુધી પહોંચતા પહેલાં આટલા મહાત્માના પગથિયાં આપણે ચડીએ તોય ઘણું છે, અને તો પછી પેલા મહાત્મામાં આગળ વધાય. અને યોગી બાપાની એવી જીવનચર્યા જોઈ છે. સવારથી સાંજ સુધી મને યોગી બાપાને સ્નાન કરાવવાનો મોકો મળ્યો છે ઘણી વખત. ઘણા બધા યોગી બાપાના સમયના અમારા જે ભક્તો છે, અહીંયા ઉમેશભાઈ છે, યોગી બાપાને સ્નાન કરાવે ત્યારે યોગી બાપા કળશ્યો એટલે લોટો રાખતા અને ઠંડા ગરમ પાણી, લુક વોર્મ એવું પાણી એમના માટે સેવકો તૈયાર કરે ને પછી પાટલા ઉપર બેસીને યોગી બાપા સ્નાન કરે તો લોટો પોતાના શરીર પર ઢોળે અને સાથે સાથે બોલતા જાય, હે મહારાજ નવ, હે સ્વામી નવ, હે શાસ્ત્રીજી મહારાજ નવ. શરીર પોતાના શરીર ઉપર પાણી ઢોળે છે પણ એમને એમના શરીરનો ભાવ નથી, એમને ભાવ છે મારામાં રહેલા, હું જેને ધારીને રહ્યો છું એવા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, અને બંનેનું સ્વરૂપ એવું મારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમને હું સ્નાન કરાવી રહ્યો છું. એટલે હુંપણાનો ભાવ રહ્યો નહીં, દાસત્વપણાનો ભાવ. અને એટલે અહીંયા યોગી બાપાને અધિકાર છે, અને અધિકારપૂર્વક એમને એમ લખ્યું છે કે પૂજ્ય સ્વામી શાસ્ત્રીજી મહારાજના વચન જીવમાં ધારવા. એટલે લખનારો, લખાવનારો, લખવાની બુદ્ધિનો પ્રેરનારો કોણ છે? મારા ગુરુ છે, મારા પ્રભુ છે. આજે શનિવાર, આજે સવારે હનુમાન દાદાને યાદ કર્યા હતા. દાસત્વ ભક્તિનું ઉત્તમ સ્વરૂપ, રામના કાજ કરવા માટે સદા તત્પર, રામ કાજ કરી બેકો આતુર, આતુર તત્પરતા. ભગવાન શ્રી રામચંદ્રજીનો આપણે એને બીજી રીતે રહી મહિમા અને ગુણગાનનું, કાંઈ પણ સેવા ભક્તિ કરવાની હોય તો રામ કાજ કરી બેકો આતુર, પ્રભુનું કાર્ય કરવા માટે સદાય તત્પર. અને કાર્ય કેવી રીતે કરવાનું? તો પ્રભુનું કાર્ય પ્રભુની રીતે, કેવળ અને કેવળ પ્રભુને જ રાજી કરવાના ભાવથી કરવું, એમાં ઉચ્ચ કક્ષાનો દાસત્વ ભાવ આવે છે. અને એવો દાસત્વ ભાવ હોય, દાસ હોય, સેવક હોય, શરણાગત હોય, રાક હોય, સરળ હોય, તો એને શાંતિ જ છે. આપણે વિચાર કરજો, આપણને અશાંતિ ક્યારે થાય છે? આપણને ઉદ્વેગ ક્યારે થાય છે? આપણી જાતને પોતાની આપણે તપાસ કરીએ કે આપણને બહુ સરસ મજાનું આ એરકન્ડિશન હોલ, ઠાકોરજીનું સાનિધ્ય, ભગવદ્ વાણીનું સ્મરણ, એટલે આનંદ જ છે, શાંતિ જ છે. પણ ક્યારે ઉદ્વેગ થાય છે, ક્યારે ઉચાટ થાય છે, ક્યારે અસુખ વર્તાય છે, આપણે આપણી જાતને તપાસીએ તો ખબર પડે. તો એ અખંડ શાંતિ અને સુખ એ ખરેખર તો સાચી ભક્તિ કર્યાનું પરિણામ છે. તમે સાચી ભક્તિ જો કરતા હો તો એની ફલશ્રુતિ શું છે? અખંડ શાંતિ અને સુખ રહે. ચીજ વસ્તુઓના સુખના સીમિત સુખની અહીંયા વાત નથી, પણ પેલો ઉચાટ, ઉદ્વેગ અને અશાંતિ શેને કારણે થાય છે એનો પણ જરાક પોતાને વ્યક્તિગત રીતે તપાસીએ તો આપણને ખબર પડશે. તો આ કલમ બધી સંપ, સુહૃદ ભાવ અને એકતાની છે. આ બધી કલમો છે એ શેની છે એ યોગી બાપા જણાવી દે છે કે આ બધી કલમો સંપ, સુહૃદ ભાવ અને એકતાની છે. તે જીવનમાં ઉતારવી બહુ અગત્યની વાત. યોગી બાપાએ ટૂંકમાં લખીને કહી દીધી કે જીવનમાં ઉતારવી, પુસ્તકમાં રહેવા ના દેવી. જ્ઞાન બધું પુસ્તકમાં છે, પોથીમાંના રીંગણા. એક કથા ચાલતી હતી, વ્યાસપીઠ ઉપર બિરાજમાન હતા, શ્રાવણ મહિનો હતો અને વૈષ્ણવી ભક્તિ પ્રમાણે શ્રાવણ મહિનામાં રીંગણમાં ઈયળ પડે એટલે શ્રાવણ મહિનામાં રીંગણા ખાવા નહીં એવું આપણા ધાર્મિક પુસ્તકોમાં લખેલું છે. એની પાછળનો મુખ્ય મુદ્દો આપણી તંદુરસ્તી છે. હવે એક ખેડૂત ગામડા ગામના ગામડામાં કથા, વ્યાસપીઠ ઉપર બેઠેલા જે પુરાણી હોય, જે શાસ્ત્ર વાંચે, પુસ્તક વાંચે અને પુરાણી કહેવાય. મંદિરની વ્યવસ્થામાં જુદા જુદા સંતો હોય, જે કથા વાંચે, પુસ્તક વાંચે તે પુરાણી કહેવાય. જે બધો સ્ટોર ને સ્ટોક સંભાળે તેને ભંડારી કહેવાય. ભેટનો નાણાંનો જે હિસાબ રાખે તેને કોઠારી કહેવાય. ઠાકોરજીની સેવા પરિચર્યા જે કરે તેને પૂજારી કહેવાય અને બધાની ઉપર તે મહંત કહેવાય. યોગી બાપા જીવનની એક બહુ મુદ્દાની વાત જે સમજાવે છે એ છે સંપ, સુહૃદ ભાવ અને એકતા. તો એને જીવનમાં ઉતારવી. એક ગરીબ ખેડૂત અને એના ખેતરમાં રીંગણ સરસ થયેલા. આમ તો નિષેધ શ્રાવણ મહિનામાં રીંગણ ખાવાનો, પણ લઈને આવ્યો ને પેટ છૂટી વાત કરી, પેટ છૂટી. યોગી બાપા આગળ આવશે આમાં, કપટ ના રાખવું, પેટ છૂટી વાત કરી દેવી, મોટા પુરુષ સાથેનો પોતાનો સંબંધ બાંધવો. અને આપણે જે શિબિર કરી 22 તારીખે એમાં જે સખ્યની વાત આવે છે, સખા ભાવ, સખ્યની જે વાત આવે છે એ પોતાના સખા સાથે, મિત્ર સાથે પેટ છૂટી વાત થાય, સુખ દુઃખની વાત થાય એને સખ્ય ભાવ કે. ગુરુ સાથે સખ્ય ભાવ પણ સાધવો જોઈએ. આપણે નવધા ભક્તિનું એક પગથિયું છે સખ્યમ, અને પછી છેલ્લે આવે છે આત્મનિવેદનમ. શ્રવણ ભક્તિથી આપણે આ પારાયણની શરૂઆત કરી, સાંભળવાથી શરૂઆત કરી, શ્રવણમ કીર્તનમ, આગળ આવે છે સખ્ય, પાદ સેવનમ, નામ સ્મરણમ. બધા બધું લાંબુ નથી કરતા, પણ નવધા ભક્તિના 9 પગથિયામાં સખ્ય ભાવ, અને એનાથી આગળ આવે છે આત્મનિવેદન ભાવ. સમર્પિત થઈ ગયો, હું તમારો ને તમે મારા, એવા ભાવથી જે ભગવાનના ભાવથી ગુરુની સાથે જે જોડાઈ જાય છે એને આત્મનિવેદન ભાવ કહેવામાં આવે છે. એટલે કે હું આત્મા છું, હું દેહ નથી, હું આત્મા છું અને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સદાય વિરાજમાન છે એ કોન્શિયસનેસમાં હવે હું જીવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પહેલાં ખેડૂતે પેટ છૂટી વાત કરી કે બાપજી, પોથી ઉપર પધરાવવા માટે આ પારાયણ થાય ને, એટલે પોથી ઉપર કંઈક પધરાવવું પડે, ભેટ ધરાવવી પડે. એટલે ખેડૂતે વાત કરી કે બાપજી, મારા ખેતરમાં સરસ કુણા રીંગણ તૈયાર થયા છે અને હું લઈ આવ્યો છું, આપ લેશો? આમ તો શાસ્ત્રમાં તો નિષેધ લખ્યો છે કે શ્રાવણ મહિનામાં રીંગણ ખવાય નહીં, કે એમાં ઈયળ પડી હોય ઋતુના હિસાબે, અને એટલે એને નહીં ખાવાનો તંદુરસ્તીની દ્રષ્ટિથી નિષેધ કરવામાં આવ્યો હોય. બાકી તો લીલા શાકભાજી છે, આ ખવાય ના ના ખવાય, એનાથી આપણે ઉપર ઉઠીને અધ્યાત્મના ભાવમાં પહોંચવાનું છે. એટલે પેલા પંડિત મહારાજ એવા જ હતા, એમને કહ્યું કે એ રીંગણા છે ને એ શાસ્ત્રમાં જ લખેલા છે, અને આ તું લાવ્યો છું ને એનું જ મારે હાંજે શાક કરીને ખાવાનું છે. એટલે પોથી માના રીંગણા એવો શબ્દ પ્રયોગ તમે સાંભળ્યો હશે, એ બધી વાતો પોથીમાં, જીવનમાં નહીં ઉતારવાની, આ બધું પુસ્તકમાં લખ્યું છે. એટલે યોગી બાપાએ છેલ્લે છેલ્લે શું લખ્યું, આ જે કલમો છે તે સમસુરત ભાવ એકતાની છે, તે જીવનમાં ઉતારવી. બોલો સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનની જય, બોલો પૂજ્ય સ્વામી શાસ્ત્રીજી મહારાજની જય. આ પત્રના અંતે યોગી બાપાએ પોતાના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને પોતાના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જય બોલાવીને આ પત્ર અહીંયા પૂરો કર્યો છે. આ થયું ગ્રંથ મહાત્મનું પહેલું પ્રકરણ, અને આ થઈ પારાયણની પ્રથમ પ્રસ્તાવના. યોગી બાપાના અદ્ભુત ગુણોનું વર્ણન કરતું ભક્તરાજ મનોજભાઈ સોનીએ યોગી ચાલીસાનું કીર્તન બનાવ્યું છે. શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ ઘણા ભક્તો કરે છે. હનુમાન દાદાનો હનુમાન ચાલીસાનો પાઠ કરવા પાછળનો ભાવ પણ એ જ છે કે મને આવો દાસ બનાવો, મને આવો સેવક બનાવો, હું ભગવાન શ્રી રામચંદ્રજીને સદાય હૃદયમાં ધારું એવો બનાવો, એ જે ઉચ્ચ આદર્શ હનુમાન દાદાએ આપ્યો એને હનુમાનજીના વાર તરીકે દાદાને જેની સાથે જોડ્યા તે શનિવાર આજે હનુમાન દાદાની સ્મૃતિ હનુમાન ચાલીસાનો પાઠ તો સૌએ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે કર્યો છે, કરતા હશે, પણ એમાંથી લેવા જેવી બાબત આ જ છે, હું દાસ છું, હું સેવક છું, અને મારે માટે સીતા માતા અને ભગવાન શ્રી રામચંદ્રજી એ જ મારા જીવનનું સર્વસ્વ છે, એવા ભાવથી સેવા બજાવનારા સેવક ભાવની સતત સ્મૃતિ રહે એટલે શનિવારના દિવસે આપણે હનુમાન મંદિરે દર્શન કરવા જઈએ છીએ. મૂળ ગ્રંથ પર આવીએ, ગ્રંથનો મહાત્મા, એની પૂર્વ ભૂમિકા, એનો નિમિત્તરૂપ ઇતિહાસ અને યોગી બાપાનો મહાત્મા અને આશીર્વાદ. યોગી બાપાએ જસુભાઈને કહ્યું કે તમે તો અમારા ભાગીદાર છો, અને યુવાનો તો અમારા હૃદય સમાન છે, તો તમારું હૃદય ભગવું કરશું, ભગવા વસ્ત્રની દીક્ષા આપતા નથી. યોગી બાપાના આશીર્વાદ અને આશીર્વાદ છીલવાની સાહેબ દાદાની ક્ષમતા, પાત્રતા, આજે સંકલ્પ સાકાર થયો છે એ ગુરુદેવ યોગીજી મહારાજ પ્રત્યેની ભક્તિ, ઋણભાવ અને દાસત્વ ભાવના પાઠ પાકા કરવા માટે આપણે યોગી ગીતાની પારાયણ કરીએ છીએ. મેં પ્રથમ કહ્યું એ પ્રમાણે 1941માં 28મી માર્ચ અને શુક્રવારના દિવસે આ યોગી બાપાએ એક ભક્તરાજને પત્ર પ્રસાદી લખી આપી. બહુ સુંદર સુમેળતા છે. 7મી ફેબ્રુઆરી 64ના દિવસે પણ શુક્રવાર હતો અને 28મી માર્ચ 41ને દિવસે પણ શુક્રવાર હતો. એટલે જેને જાડી ભાષામાં એમ કહેવાય કે આપણો સૌનો શક્કરવાર વરે એવી વાત આ શાસ્ત્રમાં લખેલી છે. જે કર્યાથી કંઈક પ્રાપ્તિ થાય, અધ્યાત્મ પ્રાપ્તિ થાય, કેવો જોગાનું ચોક છે. આશીર્વાદ લખાવવા ગયા હશે સંતો ત્યારેય કદાચ એમને કે આ પેલો શુક્રવાર ને આ શુક્રવાર ને બાપા પાસે ગયા ને બાપાએ તો સમય તારીખ અને વાર સાથે આશીર્વાદ લખ્યા. એ શુક્રવાર હતો અને વર્ષો પહેલાં આ ભક્તને પત્ર લખીને આપ્યો તે દિવસે પણ શુક્રવાર. વારનો પણ મહિમા છે, જેમ શનિવારનો મહિમા એમ શુક્રવારનો પણ મહિમા. શ્રી ઠાકોરજી અને ગુરુહરિના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારી આ હા ગડથલનો સ્વીકાર કરે અને અમારો શક્કરવાર વરે એવા અમારી પર આશીર્વાદ વરસાવે. શુક્રવાર તારીખ 28/3/41 1941માં પત્ર લખાયો છે, કેટલા વર્ષો પહેલાં. આજે હવે આપણા સત્સંગના ચલણમાં આવ્યા અને આપણે બધા યોગી બાપાના ખાનદાનના શિષ્યો કહેવાઈએ, સંતાનો કહેવાય. યોગી બાપાનું ખાનદાન અને યોગી બાપાનું ખાનદાન એટલે દાસત્વ ભાવ. યોગી બાપામાં બધું હતું. યોગી બાપાને અમારા સમયમાં લોકો વચન સિદ્ધ પુરુષ તરીકે ઓળખતા. યોગી બાપા ધબ્બો મારે ને આશીર્વાદ આપે એટલે નસીબ આડેથી પાંદડું ખસી જાય અને રંક હોય તે રાજા થાય એવું એ બોલે એટલે ફળે જ, એવું એમનો સાધુતાનો પ્રતાપ હતો ભગવાનને ધારીને. કારણ કે એ નહોતા બોલતા, એમનામાં રહીને ભગવાન આશીર્વાદ પોતાના ભક્તોને આશ્રિતોને આપતા હતા. એટલે એમને વચન સિદ્ધ પુરુષ કહેતા. અને જેને વચન સિદ્ધિ આવી હોય, ભગવાન અને પ્રકૃતિ કુદરત પણ જેના કયામાં આવી જાય, એ માણસનો અહંકાર કેટલો વધી જાય. સત્તા સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ નાનો સરખો હોદ્દો મળે છે તોય પાવર દેખાય છે. થોડીક લક્ષ્મીનું બેંક બેલેન્સ વધે છે તોય પાવર દેખાય છે. અને આ તો જેને વચન સિદ્ધ પુરુષ કહ્યા ને પ્રકૃતિ એનો નિયમ બદલી કાઢે. નસીબ તમારું બદલાઈ જાય પણ પ્રકૃતિ એનો નિયમ બદલી કાઢે, પરિવર્તન થાય એવા પ્રસંગો પણ જોયેલા છે. માત્ર ચમત્કાર નહીં, ભક્તનું હિત રૂડું અને મંગલ થાય એવા ભાવથી જે ભગવાનના આશીર્વાદ પ્રગટ્યા યોગી બાપાના શ્રીમુખેથી, એટલે લોકો એમને વચન સિદ્ધ પુરુષ કહેતા. અને આજે પણ દેશ વિદેશમાં ક્યાંય કોઈક નવી અજાણી વ્યક્તિ મળે અને એ જ્યારે એમ કે મેં યોગી બાપાનો ધબ્બો ખાધેલો, તો સાહેબના મોઢા ઉપર જે પ્રસન્નતા ખીલે કે ક્યાંથી ક્યાં સંબંધ. અને આજે ભલે કાંઈ નિયમ ધર્મ સત્સંગ ભક્તિ સભા સમૈયા કશે ના આવતા હોય, પણ એને એના જીવનમાં એક જ સ્મૃતિ કે મેં યોગી બાપાના દર્શન કરેલા અને યોગી બાપાએ મને ધબ્બો મારેલો. બસ એ ધબ્બો આજે એને સાહેબ દાદા સુધી ધાણી લાવ્યો, ખેંચી લાવ્યો. અને સાહેબ દાદાએ ચૈતન્ય સાથે પોતાનો સંબંધ જોડીને એ ભગવત પ્રાપ્તિના માર્ગે આગળ એને લીધો. એટલી જબરજસ્ત શક્તિ એ પુરુષ શરીરમાં હતી. પેલા ભક્તને વચનામૃતની અઘરી અઘરી વાતો યાદ નથી રહેતી, કારણ કે યોગી બાપા તો દિવસમાં 5 સમયની કથા કરાવતા. 5 ટાણાની આરતી થાય, શિખરબંધ મંદિરમાં 5 વખત આરતી થાય અને દરેક 5 ટાણે કથા થાય. અને એમાં યોગી બાપા પાસે તો એક જ પુસ્તક વચનામૃત. પોતે વાંચે, હાજર કોઈ ભક્ત હોય તો એની પાસે વંચાવે 5 ટાણાની કથા. હવે પેલા ભક્ત યોગી બાપાની સેવામાં 4-6 મહિના સુધી યોગી બાપાને ઓપરેશન કરાવેલું અને પછી એ બધો ખોરાક લેતા થાય, એમની નબળાઈ બધી દૂર થાય ત્યાં સુધી સેવામાં રહેવાનું શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરેલી. એટલે યોગી બાપા વચનામૃત વગર તો રહે જ નહીં, એને અખંડ સ્મૃતિ મહારાજની ને પોતાના ગુરુની. અને એ ઓપરેશનમાંથી યોગી બાપા ભાનમાં આવ્યા, આપણી દેશી ભાષામાં શીશી ઉતરી. એટલે પહેલો સવાલ યોગી બાપા પૂછે છે કે શાસ્ત્રીજી મહારાજને દૂધ આપવાનો સમય થયો, શાસ્ત્રીજી મહારાજને દૂધ આપ્યું? એ માણસે શીશી એટલે કે એનેસ્થેટિક કન્ડિશનની અંદર પણ એને સ્મૃતિ ભગવાન શ્રી સ્વામિનારાયણને પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ સિવાય બીજું કંઈ હશે નહીં. મને તમને ઓપરેશનમાંથી, હું તો ઓપરેશનમાંથી બહાર નીકળ્યો ત્યારે મેં કંઈ સાહેબ દાદાને નહોતા સંભાળ્યા કે એમને ચા પીવડાવી. આપણને તો આપણા દેહની જ પીડા થતી હોય અને આપણા દેહનું જ ભાન રહેતું હોય. આ ગુણાતીત પુરુષો, જેને આપણે ગુણાતીત 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 કહીએ છીએ, એ દેહના ભાવથી કેવા ઉપર ઉઠી ગયા હોય એ સ્થિતિનું. અને એટલે એ કહી શકે કે મહારાજ નાવ, સ્વામી નાવ, શાસ્ત્રીજી મહારાજ નાવ. જમતી વખતે પણ કોળીઓ લેતા જાય અને બોલતા જાય, હે મહારાજ જમો, હે મહારાજ જમો. શરીરનો ભાવ જ નહીં, દેહનો ભાવ જ નહીં, બ્રહ્મનો ભાવથી ભર્યો ભર્યો. ત્યાર પછી એ ધબ્બો મારે ત્યારે કંઈ એ ના મારતા હોય, બ્રહ્મના ભાવથી ભર્યા ભર્યા ભગવાન જ એના હાથનો ઉપયોગ ભક્તને આશીર્વાદ આપવા માટે કરતા હોય. એવા યોગી બાપાને પેલા ભગતને સહેલી રીતે સમરાઈઝ અને નાના નાના ટૂંકા ટૂંકા વાક્યમાં વચનામૃતોનું રહસ્ય સમજાવવા માટે લખી આપ્યું. એ વચનામૃતનો માત્ર નામ ઉલ્લેખ કરીશું આપણે અને આજનો પારાયણનો સમય પૂરો થાય એ પહેલાં આપણે આ યોગી ગીતાનો સંપૂર્ણ પાઠ કરીશું. જો એના ઉપરનું વિવેચન કરવા રહીશું તો 5 વાર્તામાંથી જ પતશે નહીં. અને પારાયણની આપણી એક પવિત્ર ફરજ બની રહે કે જે ગ્રંથનું આપણે પારાયણ કરીએ છીએ એનું સંપૂર્ણ પઠન પહેલાં તો થવું જોઈએ. એટલે આપણે પઠન કરીને પણ પારાયણ કર્યાનો સંતોષ પ્રાપ્ત કરીશું. વચનામૃતની સહેલી સહેલી વાતો યોગી બાપાએ લખીને આપી. એમાં એમને સાદી સીધી સરળ ભાષામાં એમ કીધું કે 5 વાર્તા સંબંધી વચનામૃતોમાંથી વાર્તાની નોંધ. 5 વચનામૃત યોગી બાપા એ પેલા ભક્તને માટે સિલેબસ આપ્યો. આપણે એમ સમજીએ કે આપણા માટે સિલેબસ આપ્યો. જે સ્વાધ્યાય છે, જે મારા સાથીદાર સંતો છે, એમને આ 5 વચનામૃતમાં જરા વધારે ઊંડાણથી પ્રવેશ કરવાની હું પ્રાર્થના કરું છું. જ્યારથી યોગી ગીતાની પારાયણ કરવાનું નક્કી કર્યું ત્યારથી મેં તો સવારની મારી પૂજા પછી વચનામૃતનો સ્વાધ્યાય કરવાનો, એમાં મેં આ 5 વચનામૃત જ લીધા. રોજ એક એક વચનામૃત વાંચવાનું અને યોગી બાપાએ એના ઉપર ટૂંક નોંધ લખીને પહેલાં ભક્તને આપી. આવી રીતે આપણે સ્વાધ્યાય પણ કરવો જોઈએ, કારણ કે આપણે એને જીવનના આચરણમાં લાવવાનું છે. તો એ 5 વાર્તા, 5 વચનામૃતમાંથી માત્ર 5 વાત સૂત્રાત્મક રીતે યોગી બાપાએ અહીંયા લખી આપી. કરવું, શું કરવું, શું જાણવું, શું મૂકવું, શું સમજવું અને શું રાખવું. કેટલી સુંદર રીતે એમને ઇક્વેશન મૂક્યું. કશું જ્ઞાન નહીં, કાંઈ અઘરી વાત નહીં, કરવા જેવું શું છે એ એક લીટીમાં કહી દીધું, રાખવા જેવું શું છે તે એક લીટીમાં કહી દીધું, શું કરવાનું છે અને શું સાચવી રાખવાનું છે જીવનમાં. જાણવું છે તમારે, બ્રહ્મજ્ઞાની થવું છે તો યોગી બાપા એમ કહે છે, કરવું સંત સમાગમ. એક લીટીમાં સમજાવી દીધું, સત્સંગ નિસદિન સંત સમાગમ કીજે, હો નિસદિન સંત સમાગમ કીજે. સંત સમાગમ કરવું શું ભાઈ? તો કે સંત સમાગમ. અને સંતોએ આપણને સમજણ પડે એટલે બ્રેકેટમાં સમાગમ કેવી રીતે કરવો, તો મન, કર્મ અને વચનથી સંત સમાગમ કરવો એ સૌથી પહેલામાં પહેલું કર્તવ્ય શું છે મારું. મનુષ્ય શરીર મને ઈશ્વરે આપીને આ સૃષ્ટિમાં મોકલ્યો છે, તો મારું કર્તવ્ય શું છે, કરવાનું શું છે મારે? મૂળ મુદ્દો કોને ભાઈ આ બધી વાતો, પણ કરવાનું શું છે એ સમજાવો તો કરવા માંડીએ. એટલે પહેલામાં પહેલું સૂત્ર યોગી બાપાએ લખ્યું કે કરવું સંત સમાગમ, મન કર્મ વચન. જાણવું જડ અને ચૈતન્યનો વિવેક. અહીંયા આપણે કહીશું જડ એટલે નાશવંત અને ચૈતન્ય એટલે જેની ચેતના જાગૃત થઈ ગઈ છે તે જડ ચૈતન્ય. બીજી રીતે સમજવું હોય તો જડ ચૈતન્યનો વિવેક. વિવેક શબ્દ બહુ સુંદર છે. બેના વચ્ચેનો ભેદ જેને ઓળખતા સમજતા આવડે તેને વિવેકી કહેવાય. શિષ્ટાચારની ભાષામાં મેનર, અને પછી બધી મેનર હોય, પછી ટેબલ મેનર પણ હોય. તમે ડાઇનિંગ ટેબલ પર બેઠા હોય ત્યારે કેવી રીતે બેસવું, ચમચી કાંટો કેવી રીતે પકડવો, અને તે વખતે કયા વિષયની ચર્ચા થાય બધું ના કળાય તે વખતે, એને ટેબલ મેનર કહેવાય. એમાં પરાની ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે બાજુમાં બેસેલા પેસેન્જર જોડે કઈ પ્રકારની વાત થાય, કયા વિષય ઉપરની વાત થાય બધું ના ખોલાય ત્યાં આગળ. ઘરે જે થયું હોય તે કંઈ કો પેસેન્જરને ના કહેવાય કે મારે તો સવારના પોરમાં આ રામાયણ થઈ ગઈ, એવું ના કહેવાય એને. વિવેક જેને આપણે કહીએ છીએ, પણ અહીંયા આધ્યાત્મિક દ્રષ્ટિએ જળ અને ચૈતન્યનો વિવેક, જે નાશવંત છે, જે પરિવર્તનશીલ છે, તેને જાણવું અને સમજવું. અને બીજું જે સનાતન છે અને કાયમ છે તે બેનો ભેદ સમજવો, એને જળ અને ચૈતન્યનો વિવેક. મૂકવું પંચવિષય, દેહાભિમાન અને અવળો પક્ષ. શું છોડી દેવું, શું મૂકવું? ઘર, સંસાર, વ્યવહાર, વેપાર એ છોડવાની વાત નથી કરી, સંન્યાસ લેવાની વાત નથી કરી, વન પર્વત જંગલમાં જઈને તપશ્ચર્યા કરવાની વાત નથી કરી, પણ પંચ વિષય દેહાભિમાન અને અવળો પક્ષ તે મૂકવો, એ મૂક્યો એટલે સંસાર છૂટી ગયો. ભલે ને સંસારમાં રહ્યા, ભલે ને વ્યવહાર કરીએ, વેપાર કરીએ, પહેરીએ ઓઢીએ હરીએ ફરીએ, આપણી રીતનો નિર્દોષ મોજ મજા અને આનંદ કરીએ, પણ મૂકવાનું જે છે તે પંચ વિષય દેહાભિમાન ને અવળો પક્ષ. સમજવું ભગવાનનું સ્વરૂપ જે સદાય દિવ્ય સાકાર પ્રગટ અને પ્રત્યક્ષ છે, અને રાખવું બ્રહ્મ થઈને પરબ્રહ્મ, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી, એ જ રાખવા જેવું છે, બીજું કાંઈ રાખવા જેવું નથી. જેની પાસે કલ્યાણનું જતન કરવું, જેની પાસે માલ હોય એને કોઈ ચોર ચોરી ન જાય એવી કાળજી રાખવી, જતન કરવું, સાચવવું, એ વાત છે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કરી છે. તે રાખવું બ્રહ્મ થઈને પરબ્રહ્મ, તે સદાય સનાતન આત્મારૂપે વર્તીને પરમાત્માની ભક્તિ કરવી, એટલું રાખવા જેવું છે. બીજું બધું ભલે ને જતું, ખર્ચું ના ખૂટે, જેને ચોર ના લૂંટે. સંતોએ એમની વાણીમાં કહ્યું, ખર્ચું ના ખૂટે જેને ચોર ના લૂંટે, એવું જે રામ રતન રૂપી ધન મને પ્રાપ્ત થયું છે એ જ સાચવી રાખીએ એટલે બધું રહ્યું. એક તમે રહ્યા તો બધું રહ્યું. એના માટેની એક બહુ મજાની વાર્તા. એક રાજાએ પોતાના નગરમાં એક જાહેરાત કરી કે મારા મહેલના દરવાજા ખુલ્લા આવતીકાલે સવારે, મારા રાજમહેલનું રાસ રચેલું ધન વૈભવ જેને જે જોઈતું હોય તે દરેક જણ એની પર પોતાનો હાથ મૂકે, એટલે બોટી લે કે આ મને ગમ્યું, આ હું લઈ લઈશ, એને બક્ષીસ આપી દીધો. આખી રાત ઉજાગરો કરીને બધા મોડા ના પડાય એટલે જેવા સવારમાં રાજમહેલના દરવાજા ખુલ્યા એટલે હુડુડુડુડુડુ ખટ, જેમ તમારી પરાની ટ્રેનમાં પેલા ડબ્બામાં જેમ ઠલવાય છે બધા, એમ જે વહેલો એ પહેલો અને જે ચળકતી કિંમતી વસ્તુ જોઈ એ દરેક ઉપર બધાએ પોતપોતાનો હાથ મૂકીને બોટી લીધો કે અમારું 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 અમારું, જે સ્વાભાવિક રીતે અત્યારે આપણે અજાણપણે પણ કરતા રહ્યા છીએ. આ બધા દ્રષ્ટાંતો બહુ સુંદર છે. અને એમાં છેલ્લે એક નાનું બાળક આવ્યું જે બિચારો ધક્કા મુક્કીમાં ક્યાંય એનો નંબર કોઈએ લાગવા દીધેલો નહીં, એ આવ્યો રાજા બેઠેલા એમના સિંહાસન ઉપર. એને તો જઈને સીધો માથાના રાજાના માથા ઉપર હાથ મૂકી દીધો, કારણ કે વસ્તુ તો કોઈ બાકી રહી જ નહોતી. બધા પોતપોતાની વસ્તુ ઉપર હાથ મૂકી અને બધા ઊભા રહી ગયા હતા, બધું ઓક્યુપાઈડ એમ કહીએ કે પજેશ પજેશનમાં આવી ગઈ હતી બધી વસ્તુ. રાજા એકલા બેઠા હતા ને મરક મરક હસ્યા કરે, અને પ્રજા કોને શું જોઈએ છે ને કોનું મન શેમાં લોભાય છે ને શું ગમે છે તે જોઈ રહ્યા હતા. પછી પેલો બાળક આવ્યો, એ આવીને એને તો રાજાના માથા ઉપર જ હાથ મૂકી દીધો. રાજા બી ઘડીક નવાઈ પામ્યા, કહે મારા માથા ઉપર? તો કે હા, તમારા માથા ઉપર હાથ મૂકું એટલે તમારું જે કંઈ પણ છે તે બધું મારું, કોઈ એક વસ્તુ ઉપર શું કરો હાથ મૂકું? કોઈ એક વસ્તુ ઉપર હાથ મૂકું તો માત્ર એ એક જ વસ્તુ મારે લઈને રાજમહેલમાંથી બહાર નીકળવાની. આવા રમૂજી દ્રષ્ટાંતો આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જાણીએ છીએ, અને યોગી બાપાએ એને એક લીટીમાં કહ્યું કે રાખવું, સાચવવું, સાચવીને રાખવું, રાખવા જેવી બાબત શું છે તો બ્રહ્મ થઈને પરબ્રહ્મ. હું આત્મા છું, અને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સદાય વિરાજમાન છે તે ભાવમાં રહેવું, આટલું રાખવું બસ, બીજું કાંઈ ચા મળી ના મળી, ચા પીધી ના પીધી, મળાઈએ તો ના પણ મળે, કાલે મળશે એવી આશા રાખીએ, પણ રાખવા જેવી બાબત જે છે તે બ્રહ્મ ભાવ, ધન્ય ભાવ, ધન્ય થઈ ગયો પ્રભુ, ધન્ય થઈ ગયો. તો એટલે સંતોએ કીર્તનમાં ગાયું, રામ રતન ધન પાયો જે મેને રામ રતન ધન પાયો. અને ધન કેવું છે, ખર્ચ્યું ખૂટે નહીં અને એને કોઈ ચોરી જાય નહીં. આપણી વૈદિક સંસ્કૃતિ પ્રમાણે આપણા વેદોમાં લખ્યું એમ, પૂર્ણમાંથી પૂર્ણ દઈ જાય તો પણ અંતે પૂર્ણ જ બચે. પૂર્ણમિદમ સંસ્કૃતનો શ્લોક, એનું સરળ ગુજરાતી, પૂર્ણમાંથી પૂર્ણ લઈ જાઓ તો પણ પૂર્ણ જ વધે, એવી બાદ બાકી આપણી વૈદિક સંસ્કૃતિ દેવ સંસ્કૃતિએ આપણને શીખવાડી. શું લઈ જશે, કેટલું લઈ જશે, કોણ લઈ જશે, બધું લઈ જાય તોય પણ મારા ભાગે મારા પ્રભુ છે. આ મસ્તી એને ફકીરાઈ કહેવામાં આવે છે. અને એ ફકીરાઈ, ફકીર, અને ફકીરને માટે શબ્દ વાપરવામાં આવ્યો છે, ફીકરના ફાકા મારે ઉસકા નામ ફકીર. આ બધું જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા પ્રસંગોએ આપણે સાંભળ્યું છે. એને કે જેમ માલ છે, મુદ્દો છે, તે હચવાયો અને એ આપણી પાસે છે, પછી બાકી બધું ભલે ને જતું રહેતું. કોઈની પાસે પારસમણી હોય, લોઢાને સોનું બનાવે એવું રત્ન હોય, ને કદાચ એનું બધું રાસ રચેલું દાગીના ઝવેરાત બધું કોઈ લઈ જાય, પણ એક પારસમણી રાખ્યો હોય, બધા જાય પછી નિરાતે બંગાર લોડું ભેગું કરીને ફરી પાછું ઢગલા બંધ સોનું બનાવી શકે કે ના બનાવી શકે. આપણે બધું જાણીએ છીએ, બધું સમજીએ છીએ, બધું ખબર છે. જાગું છું, જાગું છું ને, જાગું છું ને, મને ખબર છે ને. યોગી બાપાએ સૂત્રાત્મક રીતે આ પાંચ વચનામૃતનો સાર, કરવું સંત સમાગમ મન કર્મ વચને, જાણવું જળ ચૈતન્યનો વિવેક, મૂકવું પંચ વિષય દેહાભિમાન અને અવળો પક્ષ, પક્ષે કરીને જેવું ભૂંડું થાય છે તેવું બીજું કોઈ વાતે કરીને ભૂંડું થતું નથી. ને કેવો પક્ષ, અવળો પક્ષ. મૂકવું પંચ વિષય દેહાભિમાન ને અવળો પક્ષ, સમજવું ભગવાનનું સ્વરૂપ, અને રાખવું બ્રહ્મ થઈને પરબ્રહ્મ. આટલો ટૂંકો સાર પાંચેય વચનામૃતમાંથી વાર્તાની નોંધમાં લખીને આપ્યા પછીથી ભગવાનની ભક્તિમાં વિઘ્ન ત્રણ મોટા, તેની નોંધ. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન, વચનામૃત છેલ્લા પ્રકરણનું આઠમું. એક, પોતાનો દોષ ન ઓળખાય. બે, ભગવાનના ભક્ત થકી મન નોખું પડી જાય. ત્રણ, ભગવાનના ભક્ત થકી બેપરવાઈ થઈ જાય. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન, વચનામૃત છેલ્લા પ્રકરણનું પાંચ, મહાત્મ્યયુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન? શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે સુખ સંકાદિક જેવા જે મોટા પુરુષ તેની સેવા ને તેમનો પ્રસંગ, તેમાંથી મહાત્મ્યયુક્ત ભક્તિ જીવના હૃદયમાં ઉદય થાય છે. મહાત્મા વગરની ભક્તિ ક્ષયરોગવાળી, જેમ 10 વર્ષની કન્યાને ક્ષયરોગ લાગુ પડે તે જુવાન થયા પહેલાં મરી જાય છે, તેમ મહાત્મા વિનાની ભક્તિ મોડી પડી જાય છે. વચનામૃત સારંગપુરનું પાંચ. આ વચનામૃતોના મુદ્દા ભક્તને ટૂંકમાં લખીને આપ્યા સમરી સ્વરૂપે, અને પછીથી એમને જીવન જીવવાના બહુ સુંદર મુદ્દા લખીને આપ્યા છે, તેનું આપણે પઠન કરીએ. પહેલો મુદ્દો, નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી તે જ આપણી સેવા છે. ગઢડા મધ્ય 28 વચનામૃતમાં ભક્તના ભક્ત થાવ. ગઢડા પ્રથમ 58 પાક્કો હરિભક્ત કેને જાણવો? હરિભક્ત તેના દાસનો દાસ થઈને રહેવું. ગઢડા મધ્ય 62 ત્રણ અંગમાંથી એક અંગ રાખીને દેહ મૂકીને ધામમાં જાવું. આત્મનિષ્ઠાની સ્થિતિ ઉત્તમ. પતિવતાપણું અને દાસત્વપણું. દાસત્વપણામાં 4 કલમ સમજવાની આવે છે. 1 ઈષ્ટદેવના દર્શન ગમે, ઈષ્ટદેવ પાસે રહેવું ગમે, ઈષ્ટદેવની ક્રિયા ગમે, પોતાના ઈષ્ટદેવનો સ્વભાવ ગમે. આ 4 કલમ સમજવાની છે. આ મુદ્દા સમજીને જીવમાં ઉતારવા. યોગી બાપા પોતે દાસત્વ ભક્તિનું સ્વરૂપ. આપણે એમ કહીએ કે એમને એમના અંગમાં રહીને ભક્તિ કરી, એટલે 3 અંગમાંથી એક અંગ રાખીને દેહને મૂકીને ધામમાં જાવું, એટલે એમને આત્મનિષ્ઠાની અને પતિવ્રતાપણાની એટલે કે સમજણની અને પ્રીતિના અંગની ડિટેલમાં છણાવટ નહીં કરી, પણ પોતાનું જે અંગ હતું દાસત્વપણાનું, દાસત્વપણામાં 4 કલમ સમજવાની આવે છે. બહુ સુંદર રીતે યોગી બાપાએ પત્ર લખીને આપ્યો છે. ઈષ્ટદેવના દર્શન ગમે, ઈષ્ટદેવ પાસે રહેવું ગમે, ઈષ્ટદેવની ક્રિયા ગમે, પોતાના ઈષ્ટદેવનો સ્વભાવ ગમે. આ 4 કલમ સમજવાની છે. આ મુદ્દા સમજીને જીવમાં ઉતારવા. બીજો મુદ્દો, એકબીજાની ખટપટ ન કરવી. તે કોકની વાત બીજાને કરવી અને બીજાની વાત કોકને કરવી, તે સ્વભાવ સાધુતાના માર્ગમાં ખામી રાખે. માટે જેને મોક્ષ જોઈતો હોય તેમણે તે સ્વભાવ મૂકવો. ત્રીજો મુદ્દો, સ્વામી જાગાસ્વામી કહેતા જે અવગુણ લેવાનું મન થાય તો પોતાના દેહનો ને પોતાના સ્વભાવનો ને પોતાની જાતિનો અવગુણ લેવો, પણ બ્રહ્મ સ્વરૂપ એકાંતિક ભગવાનના ભક્તનો અવગુણ ના લેવો. ચોથો મુદ્દો, સહન શક્તિ એ જબરો ગુણ છે. કોક શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામુ ન બોલતા સહન કરવું, તેને ક્ષમાનો ગુણ કહે છે. તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આવે છે અને આનંદના ફુવારા છૂટે છે અને મોટા જીવમાંથી રાજી થાય છે. ત્યારે સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ કહેતા જે દેહ પડી ગયો એટલે શું થયું? એ તો સાધુ થાવું અને સાધુતા શીખવી ને મરી ગયા એટલે થઈ રહ્યું અને કરવું બાકી કાંઈ ન રહ્યું એમ ન સમજવું. સ્વામી જાગા ભક્ત સ્વામી કહેતા જે પારકી ક્રિયા, પારકો આકાર અને પારકો દોષ જીવમાં ગાલવાને એમ સ્વામી કહેતા. ક્યાંક વાત થતી હોય ને પોતાના અંગમાં મળતી આવતી હોય તેટલી ગ્રહણ કરવી ને બીજીનો ત્યાગ કરવો. જે બીજા ભક્તને અર્થે છે મારે અર્થે નથી, એટલે તેમનો અવગુણ આવ્યો ના કહેવાય. 4 મુદ્દા લખતા સુધીમાં યોગી બાપાએ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં શું કહ્યું છે તે વાક્ય વાક્ય લખી કાઢ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં શું કહ્યું છે તે વાક્ય પૂરા લખી કાઢ્યા. અને જાગા સ્વામી શું કહે છે તે વાત પણ એમને અહીંયા લખી દે. 5મો મુદ્દો, જાજો સમૂહ હોય તો કોઈ વાત થતી હોય અને આપણાથી તે મોટા હોય તે વખતે સાંભળી લેવી, પણ હેત થાય ત્યારે વાત કરવી. પહેલું હેત કરાવવા શીખવું, હેત કરાવ્યા પછી વાત બેસે, માટે હેત થયા પછી પોતાનો સિદ્ધાંત કહેવો. 6ઠો મુદ્દો, સુવ્રતપણાનો મોટો ગુણ શીખવો. સુવ્રતપણું એટલે એકબીજાની ક્રિયા સંપત્તિ કરી લેવી, સેવા એકબીજાની કરી લેવી, કોઈ કહે તે ખંભવું ને બીજાને તે વાત જણાવવી પણ નહીં, મુને ફલાણે આમ કહ્યું, અહો હો મારા મોટા ભાગ્ય, જે આવા કેનારા ક્યાંથી મળે, એમ કેનારાનો ગુણ લેવો, સુરત પણ હશે તો જબરા ગુણો આવશે, એમ સ્વામીનું વાક્ય છે, માટે અવશ્ય સુરત પણ રાખવું. મુદ્દો સાતમો, કથા વાર્તાનું વ્યસન રાખવું. કથા વાર્તાનું વ્યસન હોય તો કર્યા વિના રહેવાય નહીં. મોટા વાતો કરતા હોય અને પોતે હાજર ન હોય તો હૃદયમાં બળતરા થવી જોઈએ. જ્યારે કથા સાંભળીએ ત્યારે શાંતિ થાય, માટે શબ્દ ઝીલવા શીખવું. એકે શબ્દ વૃથા જવા દેવો નહીં. નવીન નવીન વાતો યાદ રાખવી તો જ શ્રુત કહેવાય, માટે ખરા શ્રુત થાવું. આટલા સાત મુદ્દા જીવમાં ઉતારી સમજી કેપ રાખવું. વાત તો ઘણી થઈ પણ ટૂંકામાં આટલું સમજવાનું, મોટા વાતો કરતા હોય ત્યારે વાત સાંભળવી ને એક મને થઈને વચમાં કાંઈ પણ ડાપણથી બોલવું નહીં, અધ્ધર વચન ઝીલી લેવા. બોલો સ્વામિનારાયણની જય, બોલો મૂળાક્ષર સ્વામીની જય, બોલો શાસ્ત્રીજી મહારાજની જય. દસ્તક સાધુ જ્ઞાન જીવનદાસ, મંગળવાર 1/4/41. થોડા બોલા થાવ, વાણી જે વાપરવી તે દૂધની પેઠે વાપરવી, પણ પાણીની પેઠે ન વાપરવી. બોલ બોલ ન કરવું, ઘટે તેટલું બોલવું, સત્ય હિત અને પ્રિય લાગે તેવું વચન બોલવું, એટલે સૌને આપણામાં હિત થાય એવું અંગ રાખવું. આટલો પાઠ કરવાથી શાંતિ રહેશે. આપણે પાઠ કર્યો શાંતિ રહેશે. સુરવીર થવું જેથી ઇન્દ્રિયો અંતઃકરણ થરથર કંપતા ફરે અને ખોટો ઘાટ પણ ન થાય. વચનામૃત છેલ્લા પ્રકરણનું બીજું, રાત દિવસ વાંચ્યા કરવું. આટલી કલમ યાદ રાખવી, પૂજ્ય ભગતજી મહારાજ, પૂજ્ય સ્વામી જાગા ભક્ત, પૂજ્ય અદાશ્રી અને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને સંભાળવા દરરોજ સ્મૃતિ રાખવી. દસ્તક જ્ઞાન જીવનદાસજી, ચૈત્ર સુધી 4th, વાર મંગળવાર, તારીખ 1/4/41. કોઈ વાળે ત્યારે આપણે વેગમાં હોઈએ તો પણ વળી જાઓ, એ ગુણ જબરો છે. પણ પોતાનો એકડો સાચો રાખવો નહીં, એક વાત શીખવાની છે, કટ વળી જાવું. પોતાનો બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોડો પડવા દેવો નહીં. કામ ક્રોધના ઘાટ થાય ત્યારે જ્ઞાને કરીને દબાવી દેવા. જો ભૂંડા ઘાટ કર્યા તો તારા ભૂક્કા કરી નાખીશ. રાજનીતિનું વચનામૃત ગઢડા મધ્ય 12 વાંચવું. પછી એક પણ સંકલ્પ ન થાય, શાંખ્ય વિચાર કરવા શીખવો. દેહ લોક ભોગ ખોટા સમજી લેવા. આવો વિચાર સવારમાં કરવો, હું ગુણાતીત છું અને મારા જીવમાં સ્વામી શ્રીજી સાક્ષાત બેઠા છે. પ્રત્યક્ષ બ્રહ્મ સ્વરૂપ પોતાને માનવો, એ જ વિનંતી. ભૂલચૂક સુધારીને વાંચશો. એથી આ પ્રમાણે યોગી બાપા એ લખી આપેલી પત્ર પ્રસાદી યોગી ગીતાનો સાત મુદ્દા અને પાછળથી 2 નોંધ અને 5 વાત વચનામૃતોના આધારે ટૂંક નોંધનું આપણે પઠન કર્યું. 1941 સાલમાં યોગી બાપાએ પોતાનો બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ ક્ષણ માત્ર પણ મોડો પડવા દેવો નહીં. આ અનાદિ સત્ય સનાતન વાત 1941 સાલમાં કરેલી છે. આજે હવે આપણને સાહેબ દાદા પાઠ ગોખાવડાવે છે કે અક્ષર એવો હું, પ્રગટ પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વરૂપ ગુરુહરિનો દાસ છું. ઇતી સહજાનંદ સ્વામી મહારાજની જય.